તારીખ 27/1/1993 શ્રી સમયસાર ગાથા 50-55 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 131.
સાર પરમાગમ જીવ અધિકાર ને 50-55 ગાથાની ટીકા 22 બોલ ચાલ્યા છે, 23મો માર્ગણા નો બોલ છે, 14 પ્રકારની માર્ગણા છે. માર્ગણા ના જે 14 ભેદ છે એ 14 માંથી કોઈ પણ ભેદ જીવને નથી. માર્ગણા એટલે શું? કે જ્યાં જ્યાં જીવ છે તેને શોધવાનો જે માર્ગ છે, જીવના અસ્તિત્વને શોધવા માટે, જીવના અસ્તિત્વને સ્વીકારવા માટે જે માર્ગ છે, ઉપાય છે, ચિહ્ન છે, એને માર્ગણા કહે છે. એના 14 ભેદ છે આગમની અંદર એ વાત કરે છે. ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, ભેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્ય, સમ્યક્ત્વ, સંજ્ઞા અને આહાર જેમના લક્ષણ છે. એવા જે માર્ગના સ્થાનો તે બધાય જીવને નથી. પછી એક એક ના બધા ભેદ લઈ લેવા, પ્રત્યેક ના બધા ભેદ લઈ લેવા. જેમ કે ગતિ માર્ગણા, તો ચારેક ગતિ લઈ લેવી, એમાં મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ, ચારેક ગતિ લઈ લેવી. એ ચાર ગતિ માંથી કોઈ ગતિ એ જીવનું સ્વરૂપ નથી એમ કહેવું છે. ક્યાં જીવ હોય આમ વિચાર કરીએ તો જીવ ક્યાં હોય? કે ચાર ગતિ માંથી કોઈ ગતિ માં હોય, હોય ને હોય. જો જીવને શોધવો હોય તો ચાર માંથી કોઈ એક ગતિ ને તો પ્રાપ્ત હોય જ. છતાં પણ કોઈ પણ ચાર માંથી એક પણ ગતિ એ જીવનું સ્વરૂપ નથી. જીવનું જે મૂળ સ્વરૂપ છે, અનુભવ સ્વરૂપ જે છે, એમાં ચાર માંથી એક પણ ગતિનો સમાવેશ નથી. ચાર માંથી એક પણ ગતિ તો નથી, પણ પંચમ ગતિ પણ જીવને નથી. કેમ કે એ પણ ગતિમાં આવે છે ને, આખરમાં એ પણ ગતિ, એનું નામ પણ ગતિ પડે છે. તો કે પંચમ ગતિ પણ જીવને નથી. જીવનું જે મૂળ સ્વરૂપ છે એનાથી પાર છે એમ કેવું છે. બધા પર્યાય આવી જવાના. કેમ કે જીવ ક્ષણિક નથી. પર્યાયો, સર્વ પર્યાયો ક્ષણિક છે. જ્યારે જીવ કઈ ક્ષણિક નથી. એટલે જીવને ગતિ નથી. ગતિ આ ગતિ એ જીવને નથી. પછી ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિય અને 6ઠું જે મન છે, દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય, એ પણ જીવને નથી. એ તો આપણે 49મી ગાથામાં ચાલી ગયું કે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ જાણતો નથી ને ભાવેન્દ્રિયના આલંબન વડે પણ જાણતો નથી. આમ તો ઇન્દ્રિયો છે એ જાણવાનો એક દ્વાર છે, છતાં પણ એ વિભાવિક હોવાથી જીવના મૂળ સ્વરૂપમાં એ નહીં હોવાને લીધે કોઈ ઇન્દ્રિયો એ જીવનું સ્વરૂપ નથી. પણ શોધવાય તો એમ કે જ્યાં જ્યાં ઇન્દ્રિયો હોય ત્યાં ત્યાં જીવ હોય છે. કોઈ ને કોઈ ઇન્દ્રિય તો એકેન્દ્રિય પણ જીવને હોય છે. સંસારમાં તો ઇન્દ્રિય વગરનો જીવ નથી. પણ એ સાંસારિક સ્વરૂપ નથી. જીવનું સાંસારિક કોઈ પણ રૂપ છે, એ સાંસારિક કોઈ પણ રૂપે જીવનું મૂળ સ્વરૂપ નથી. અહીંયા તો મૂળ સ્વરૂપે જીવ ઓળખાવો છે. શું? જીવને એના મૂળ સ્વરૂપે ઓળખાવો છે. સંસારમાં લોકો જેને જીવ કહે છે એની અહીંયા વાત નથી કરવી, પણ મૂળ સ્વરૂપે જીવને ઓળખાવો છે. શું? પછી કાય. કાય એટલે શરીર. કોઈ પણ પ્રકારનું શરીર છે, નહીતર તો શરીર વિનાનો સંસારમાં જીવ નથી. પણ કારમણ શરીર, તેજસ શરીર, ઔદારિક શરીર, આરક શરીર, કોઈ શરીર જીવને નથી. પછી યોગ, મન વચન કાયાનો યોગ સંસારમાં આવે છે જીવને, એવા યોગ વાળો પણ જીવનું સ્વરૂપ નથી. એ પૂતગળ સાથે સંબંધ ધરાવે છે. વેદ, ત્રણ પ્રકારના વેદ, પુરુષ વેદ, સ્ત્રી વેદ ને નપુસક વેદ, દ્રવ્ય અને ભાવે કોઈ પણ પ્રકાર એ જીવના સ્વરૂપમાં નથી. જીવ જે એકાકાર શુદ્ધ સ્વરૂપે છે એમાં પુરુષપણું નથી, સ્ત્રીપણું નથી અને નપુસકપણું પણ નથી. ત્રણમાંથી કોઈ પણ વેદમાં જીવ હોય અને જ્યારે એને પોતાના મૂળ સ્વરૂપનું ભાન થાય, જ્ઞાન થાય, ત્યારે એને એમ લાગવા માંડે કે હું નિર્વેદ સ્વરૂપે છું. અત્યારે જેમ એમ લાગે છે કે હું પુરુષ છું, પુરુષને શું લાગે છે? હું સ્ત્રી છું એમ ન લાગે. સ્ત્રીને હું પુરુષ છું એવો ન લાગે. પણ જો સ્ત્રી કે પુરુષને કે નપુંસકને આત્મજ્ઞાન થાય ત્યારે એને એમ જ્ઞાન થાય કે આ કોઈ વેદ એ મારું સ્વરૂપ નથી, હું તો વેદ નથી પાર, કોઈ નિર્વેદ સ્વરૂપે છું. એટલે પુરુષ પણ એને ન લાગે, સ્ત્રી હોય એને સ્ત્રીપણું ન લાગે, નપુંસક હોય એને નપુંસકપણું ન લાગે. લાગવામાં જ ફેર પડી જાય એનું નામ જ્ઞાન છે. જ્યાં સુધી એ લાગે છે ત્યાં સુધી દેહાત્મ બુદ્ધિ છે, ત્યાં સુધી એને આત્મજ્ઞાન ચતુર્થ ગુણ સ્થાન ધર્મની શરૂઆત થઈ નથી. આમ છે. પછી કષાય, અનેક પ્રકારના જે કષાય છે, અથવા 16 કષાય અને 9 કષાય, એવા 25 જે કષાયના પ્રકારને ભેદ છે, એ તો પ્રગટપણે આત્મ સ્વભાવથી વિરુદ્ધ પરિણામો છે. એમાંથી કોઈ પણ પ્રકાર જીવના સ્વરૂપને વિશે, ત્રણેય કાળને વિશે નથી, કોઈ કાળે નથી, અત્યારે પણ નથી. અહીં સુધી તો બધા વિભાવ લીધા છે. હવે જ્ઞાન કે છે, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં જીવ, જ્યાં જીવ હોય ત્યાં જ્ઞાન હોય ને જ્ઞાન હોય ત્યાં જીવ હોય. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, બુદ્ધિ જ્ઞાન, મનઃપર્યોગ જ્ઞાન અને કેવળ જ્ઞાન. જ્ઞાનમાં 5 જ્ઞાન આવી ગયા. જ્ઞાન માર્ગણામાં કોઈ એક જ્ઞાન બાકી રહેતું નથી. તો મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન જીવનું સ્વરૂપ નથી, પણ કેવળ જ્ઞાન જીવનું સ્વરૂપ નથી. શું કેવું છે? મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન તો ઠીક છે કે નિગોદના જીવને છે, પણ કેવળ જ્ઞાન જીવનું સ્વરૂપ નથી. તો કે જીવ સામાન્ય જ્ઞાન સ્વરૂપે છે. કેવા? જે અંદરમાં ત્રિકાળ સહજ જ્ઞાન સ્વરૂપ છે એ સ્વરૂપે જીવ છે. એ 5માંથી એકે ભેદે નથી એમ કેવું છે. અહીંયા થોડો તકલીફ થાય એવું છે. કેવળ જ્ઞાન સ્વરૂપે જીવ નથી એમ જ્યારે આવે ત્યારે થોડી તકલીફ થાય એવું છે. પણ જો કેવળ જ્ઞાન જીવનું સ્વરૂપ હોત તો આવે તર્ક છે. શું? કે જો કેવળ જ્ઞાન જીવનું સ્વરૂપ હોત તો તે અનાદિ અનંત હોત. જીવ તો અનાદિ અનંત પોતાના સ્વરૂપે છે, તો કેમ કેવળ જ્ઞાન અનાદિથી નથી? માટે મૂળ સ્વરૂપ એવું ન હોય કે જે અનંતકાળ પછી શરૂ થાય. અનંતકાળ તો સંસારમાં ગયો બધા જીવનો, અને ત્યાર પછી કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તો એ કેવળ જ્ઞાનની જે ઉત્પત્તિ થાય છે એ જો મૂળ સ્વરૂપે હોય તો અનાદિથી હોય, પણ એ નથી. માટે એ પણ જીવનું મૂળ સ્વરૂપ નથી. અહીંયા પ્રશ્ન એ ઉઠાવવામાં આવ્યો છે કે જીવનું પરમાર્થ સ્વરૂપ શું, જીવનું મૂળ સ્વરૂપ શું. જીવનું એટલે કોઈ થર્ડ પર્સન ની વાત નથી, જીવે પોતે એમ વિચારવાનું છે કે મારું મૂળ સ્વરૂપ શું. એક શ્રીમદજી 15મા વર્ષે કાવ્ય રચ્યું, બહુ પુણ્ય કર્યા, પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો. તો એમાં કહ્યું કે કોણ હું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. આ પ્રશ્ન ઉઠાવ્યો છે, જે છઠ્ઠી ગાથામાં પ્રશ્ન ઉઠાવ્યો છે, છઠ્ઠી ગાથા શરૂ કરવા પહેલા. અને આ છ ગાથા શરૂ કરવા માટે જે પ્રશ્ન ઉઠાવ્યો છે એમણે 15મા વર્ષે ઉઠાવ્યો છે કે મારું મૂળ સ્વરૂપ શું. અને આ બધા જે સંયોગો, જેને હું વળગ્યો છું કે મને વળગ્યા છે, એવો જ હું છું કે એ સિવાય કોઈ મારું સ્વરૂપ છે. કોના સંબંધે વળગણાયા, રાખું કે હું પરિહરું. મારું હોય તો રાખું, અને પારકું હોય તો હું કેવી રીતે રાખું. પારકું હોય તો છોડી દેવું જોઈએ મારે. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, અશાંત ભાવે નહીં. આત્માના વિચાર શાંત ભાવે કરવા યોગ્ય છે, અશાંત ભાવે આત્માના વિચાર પણ કરવા યોગ્ય નથી. શાંત સ્વરૂપ, શાંતિની મૂર્તિ જે આત્મા છે અંદરમાં મૂળ સ્વરૂપે, એના વિચાર પણ શાંત ભાવે કરવા એમ કે છે. ઠીક. તો સર્વ આત્મિક જ્ઞાન ના સિદ્ધાંત તત્વો અનુભવા, જાણ્યા નહી અનુભવા એમ કહ્યું. 15મા વર્ષે સંસ્કાર બોલે છે બધા. શું ચૌદે માર્ગના થી ઓળખવાની વાત છે, માર્ગના નું સ્વરૂપ જ એ છે. તો પેલા કહ્યું ચૌદે માર્ગના જીવને નથી એમ કહ્યું. તો માર્ગના નો અર્થ શું પણ, કે જે માર્ગે જીવના અસ્તિત્વને શોધી શકાય તેને માર્ગણા કહીએ. અને એ ચૌદે માર્ગણા જીનાગમનો વિષય છે. કોનો વિષય છે? જીનાગમ સિવાય ચૌદ માર્ગણાનો વિષય નથી ક્યાંય. શું? ત્યારે અહીંયા અધ્યાત્મનો વિષય ચાલે છે. સમયસાર એ મુખ્યપણે અધ્યાત્મ શાસ્ત્ર છે. ઘણી વાતો અધ્યાત્મની આગમથી પેલે પાર હોય છે. આગમથી પાર જઈને કાંઈ પણ અધ્યાત્મનું વચન હોય છે એનું રહસ્ય અને એનો મર્મ કંઈક જુદો હોય છે, અને એ આત્મકલ્યાણકારી છે. પછી આગમમાં જે ચૌદ માર્ગણા જીવને દર્શાવવા માટે કહી, એમાં એ જ્ઞાન માર્ગણા છે. અને જ્ઞાન માર્ગણાના ભેદ લઈએ તો મતિ શ્રુત અવધિ મનોપ્રિય મને કેવળ એ બધા એમાં આવી જાય છે. તો એ કેવળ જ્ઞાન પણ જીવનું સ્વરૂપ નથી એમ અહીંયા કહે છે. જીવનું સ્વરૂપ તો નથી, આકરું પડે એવું છે. પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે, આમ લીલું છે. ઠીક. આકરું લાગે તો સંપ્રદાયમાં પૂજા ભક્તિ દયા દાનના શુભ ભાવનો નિષેધ કરો તો ભરાડ થાય, રાડ પાડે. હે, તમે દયાદાનની ના પાડો છો, હિંસાની ના પાડો છો, બ્રહ્મચર્યની ના પાડો છો, પૂજાની ના પાડો છો, શાસ્ત્ર સ્વાધ્યાય બધું એમાં તો આવે સ્વભાવમાં. ભાઈ આ જ્ઞાન માર્ગણાની અહીંયા ના પાડી છે, કેમ કે અહીંયા જીવનું મૂળ સ્વરૂપ ઓળખાવું છે. મૂળ સ્વરૂપે પોતે કેવો છે. હા, એ સમ્યક તો ના પાડશે અહીંયા દર્શન, સમ્યક તો માર્ગણાની ના પાડશે, પછી ક્યાં સવાલ છે. એને ક્યાં હા પાડે છે, એને પણ કેમ કે એ નવું ઉત્પન્ન થાય છે. સમ્યક્ત્વ પણ જીવને નવું ઉત્પન્ન થાય છે. એટલે જીવના મૂળ સ્વરૂપે જીવને અનુભવવામાં આવે તો અનુભવમાં આવતો એવો જીવ, પોતાના મૂળ સ્વરૂપે અનુભવમાં આવતો એવો જે જીવ, એ મિથ્યા દ્રષ્ટિ તો નથી પણ સમ્યક દ્રષ્ટિ એ નથી આમ થયેલો. મતિ જ્ઞાન સ્વરૂપે તો નથી પણ કેવળ જ્ઞાન સ્વરૂપે નથી આમ છે. કેમ કે એ જેવો છે એવો છે. રાજમલજી શું કે છે, જેવો છે એવો છે. આ બરાબર ટાઈમ સર આવ્યું છે, ગાથા બરાબર ચાલતી ચાલે છે. હા, કોઈ પાંચે પર્યાય ન લેવી. જે ત્રિકાળ હોય તે લેવું, ત્રિકાળ જે જ્ઞાન છે એ લેવું, જે સહજ જ્ઞાન કહેવામાં આવે છે. નિયમસાર ની 11-12 ગાથામાં કીધું, જે સહજ જ્ઞાન સ્વરૂપે છે, સહજ દર્શન સ્વરૂપે છે, સહજ આનંદ સ્વરૂપે છે, સહજ વીર્ય સ્વરૂપે છે, એ લેવું. કેમ કે એ ત્રિકાળ એનું સ્વરૂપ છે. પણ પર્યાયમાં પ્રગટ થતા કોઈ પણ અશુભ, શુભ કે શુદ્ધ પર્યાયો એ નવા ઉત્પન્ન થાય છે અને એ વ્યય એટલે નાશ પામે છે. જીવ નવો ઉત્પન્ન થતો નથી અને જીવનો નાશ પણ થતો નથી. જે મૂળ સ્વરૂપે જીવ છે એ તો શાશ્વત સ્વરૂપે છે, અનાદિ અનંત, એનો કઈ ઉત્પન્ન થવું ને નાશ થવું છે નહીં. માટે જ્ઞાન માર્ગના પણ જીવને નથી, પણ કહ્યું કે નહીં કહ્યું એમાં શું લેવું છે કે જે જીવનું નહીં તે ભૂતગળનું, એમ કેવું છે. જે જીવનું નહીં તે ભૂતગળનું, એમ કેવું છે. ક્ષયિક ભાવ છે ને તો કર્મના ક્ષયની અપેક્ષા એને આવે છે. નિયમસારમાં શું એમ ન્યાય આપ્યો, લોજિક આપવું પડે ને કાંઈ. અહીંયા આટલું જ લોજિક આપ્યું કે અનુભૂતિથી ભિન્ન છે માટે ભૂતગળના પરિણામ છે. અનુભૂતિ એટલે અનુભવી સ્વરૂપ ત્રિકાળી આત્મા છે, એનાથી ભિન્ન છે માટે ભૂતગળના છે, એટલું જ લોજિક આપ્યું છે. ત્યાં કર્મ ક્ષયના કારણે ઉત્પન્ન થાય છે, કર્મના ક્ષયની અપેક્ષા આવે છે માટે. સુગાનીજી વળી ત્રીજો ન્યાય કાઢ્યો કે આત્માને મોક્ષ છે, મોક્ષ થાય છે, આત્માનો મોક્ષ થાય છે, અને ત્યારે આત્મા મોક્ષ વાળો એમ ઓળખાવો એ આત્માને કલંક છે. શું કહ્યું? આત્માને રાગ વાળો ઓળખાવો, શરીર વાળો ઓળખાવો, સ્ત્રી પુરુષ આદિથી ઓળખાવો એ તો એને કલંક છે જ, એમ કે છે. શું? પણ મોક્ષ વાળો ઓળખાવો એ પણ કલંક છે. કેમ? એ ન્યાય પરમાત્મા પ્રકાશમાં લીધો છે પાછો, જે યોગીન્દ્ર આચાર્ય દેવે, કે આત્મા ત્રિકાળ બંધાયેલો નથી એવું જે એનું સ્વરૂપ છે એને મોક્ષ વાળો કેમ કેવો? જેલમાં ગયો હોય એને જેલમાંથી છૂટવાના અભિનંદન દેવાય. છાપામાં આવે ફલાણા ફલાણા ભાઈને મુક્ત કરવામાં આવ્યા છે, 5 વર્ષની સજા પછી એમને મુક્ત કરવામાં આવ્યા છે. 5 વર્ષ પહેલા સજા પડી હોય યાદ ન રહીએ કઈ બધા સંબંધીઓને, પણ છાપામાં વાંચે ત્યારે મુક્ત કર્યા છે ત્યારે એના ઘરે અભિનંદન દેવા જાય. પણ ભળતું જ નામ હોય અને પહોંચી જાય કોઈ, અથવા ટેલિફોન કરે, ભાઈ અભિનંદન તમને મુક્ત થયા, વાંચ્યું છાપામાં, અત્યારે જ વાંચ્યું, કે ભાઈ તમે કોને કયો છો? પણ એ કોઈક બીજા છે, અહીંયા જોઈએ જેલમાં જ કોણ ગયો છે? તો એને મુક્ત થવાના અભિનંદન દેવાય. એમ આત્માના મૂળ સ્વરૂપને મોક્ષ લાગુ નથી પડતો એમ કેવું છે. આત્માના મૂળ સ્વરૂપને બંધ તો લાગુ નથી પડતો, પણ મોક્ષ પણ નથી લાગુ પડતો. અને જો બંધ લાગુ પડે તો જ મોક્ષ લાગુ પડે, કેમ કે મોક્ષ તો બંધ પૂર્વક હોય છે. એટલે અવસ્થા દ્રષ્ટિનો પર્યાયનો જેટલો વિષય છે એનો નિષેધ કરીને નિશ્ચયનો આદર કરવામાં આવે છે. લોકોની નિશ્ચયનો આદર પૂર્વક વ્યવહારનો નિષેધ છે. જો નિશ્ચયના આદર પૂર્વક વ્યવહારનો નિષેધ કરવામાં ન આવે તો શુષ્ક જ્ઞાન થયા વિના રહીને એમાંથી સ્વચ્છન થાય. એ સાથે સાથે લક્ષમાં રાખવું. એ જ્ઞાન માર્ગના નથી અને સંયમ માર્ગના પણ જીવને નથી. દેશ વિરત સમ્યક દ્રષ્ટિથી માંડીને સર્વવિરતિમાં પછી અનેક પ્રકારના જે સંયમના ભેદ છે, 11 પડીમાં છે, 5મ ગુણસ્થાનના છે અને 6ઠા 7મા ગુણસ્થાનથી પછી માંડીને જે બધા સંયમના ભેદ છે એ પણ નવા ઉત્પન્ન થાય છે અને વ્યય થાય છે. મૂળ સ્વરૂપમાં એવું કાંઈ નથી. જીવ મૂળ સ્વરૂપે અસંયમી પણ નથી અને જીવ મૂળ સ્વરૂપે સંયમી પણ નથી, આમ છે. મૂળ સ્વરૂપે ગ્રહસ્થી પણ નથી અને મૂળ સ્વરૂપે ત્યાગી પણ નથી, મુનિ પણ નથી, મૂળ સ્વરૂપે નથી, આમ છે. એ બધો બહારનો વેશ છે એમ કે છે. જીવને એ બધો બહારનો વેશ છે. નહીં, યથાખ્યા ચરિત્ર સંયમમાં જાય છે, પૂર્ણ સંયમ એ નહીં. જો કેવળ જ્ઞાન હોત તો યથાખ્યા ચરિત્ર હોત, યથાખ્યા ચરિત્ર હોત તો કેવળ જ્ઞાન હોત. નવું ઉત્પન્ન થાય છે જીવનું સ્વરૂપ નથી.
કેમ કે
મૂળ સ્વરૂપ નથી, એ મારું મૂળ સ્વરૂપ નથી. વેશ છે એ એક વેશ છે. આજે તમે કફની પહેરે છે, પાછો કોઈ બુસ્કોટ પહેરશે, એનો એ માણસ, એને માણસ પાછો ખમીજ પહેરશે, તો માણસને શું છે અહીંથી? એ બધા એના વેશ છે. એથી માણસમાં કોઈ ફેરફાર થઈ જતો નથી, મૂળ સ્વરૂપમાં ફેરફાર નથી થતો. એ ભાષા ભલે કેવી, પણ અહીંયા એ પ્રકરણ નથી ચાલતું. ચાર ગતિનું પ્રકરણ નથી ચાલતું, અને મોક્ષમાં જાય એની વાત નથી ચાલતી. અહીંયા એ સિવાય જે જીવનું મૂળ સ્વરૂપ છે એની વાત કરે છે આચાર્ય મહારાજ. શું છે? શ્રી ગુરુને મૂળ જીવનું સ્વરૂપ સમજાવવું છે. જીવ પોતે પોતાના મૂળ સ્વરૂપથી, અસલ સ્વરૂપથી અજાણ્યો છે, અને એ સ્વરૂપ સમજ્યા વિના જ એ અનંત દુઃખને પામ્યો છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અનંત દુઃખ શું કરવા એ સંસારમાં પામ્યો? કે મૂળ સ્વરૂપ ન સમજ્યો માટે પામ્યો. જન્મ મરણ રહિત એનું સ્વરૂપ છે, તેથી એ જન્મ મરણ ને પોતાનું સ્વરૂપ માને છે. ત્યાં સુધી જન્મ મરણ થાય છે. મારો જન્મ થયો ને મારું મૃત્યુ થશે, મારો જન્મ થયો ને મારું મૃત્યુ થશે, ત્યાં સુધી એ જન્મ મરણ ચાલુ રહેવાના છે. મૂળ સ્વરૂપમાં એમને એમ છે, એનું ભાન કરાવવું છે. મૂળ સ્વરૂપનું ભાન થતા પછી ક્યાંય અસમાધાન કે દુઃખ રહેતો નથી. મૂળ સ્વરૂપ સર્વાંગ સમાધાન સ્વરૂપ છે, એટલે જે મોટામાં મોટું દુઃખ છે એ મૂંઝવણનું અને ટેન્શનનું છે. એ ટેન્શનના બધા દુઃખ ચાલ્યા જાય. જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન થાય ત્યારે બધા મૂંઝવણના દુઃખ મટી જાય. જ્ઞાની કદી મૂંઝાય નહીં, એને મૂંઝાય તો એ કદી જ્ઞાની નહીં. આમ છે લ્યો, ઠીક. પછી મૂંઝવણ નો હોય તો ભય છે ન હોય? જ્ઞાની મૂંઝાય નહીં એમ કે છે. કેમ કે એને અંદરમાં જે પોતાના સ્વરૂપનું જ્ઞાન વર્તે છે એમાં સર્વાંગ સમાધાન છે, અસંગ તત્વ છે. મૂંઝવણ તો સંયોગ આશ્રિત છે. જ્યાં સંયોગોથી પોતાનું અસ્તિત્વ, પોતાપણું, અહમપણું છૂટી ગયું, એને અહમપણું અહમત્વ કહે છે, એ જ્યાં છૂટી ગયું ત્યાં પછી એનું ટેન્શન આવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પારકાનું ટેન્શન આવે છે ન આવે? શુભ અશુભ કોઈ ભાવમાં પોતાપણું અનુભવે નહીં, ઠીક. શુભ શુભ ભાવ થાય એમાં એને પોતાપણાનો અનુભવ ન થાય, એમ કેવું છે, એમ લેવું છે. હા, એમ છે. હું મનુષ્ય ગતિમાં નથી, હું પુરુષ નથી, હું મને જે આ મતિ સ્ત્રોત આદિ જ્ઞાન વર્તે છે એ મારું સ્વરૂપ નથી, પણ આ જે સંયમ પાળું છું એ પણ મારું સ્વરૂપ નથી. કેમ કે દેહાશ્રિત છે, સંયમ છે એ દેહાશ્રિત છે. એમને અનુભવ અનુભવ સહિતનું જ્ઞાન થાય છે. એમને તો આચાર્ય દેવને તો એવું અનુભવ પૂર્વકનું અનુભવ જ્ઞાનની વાત કરે છે. શું વિચાર જ્ઞાન ની વાત નથી કરતા, પણ અનુભવ જ્ઞાન ની વાત ચાલે છે. મારો આવું સ્વરૂપ છે, જેવું સ્વરૂપ છે એને અનુભવતા આ કોઈ મારું સ્વરૂપ નથી એમ અનુભવમાં આવે છે. આવે ને છેદોપસ્થાન ચારિત્ર, ફલાણું ચારિત્ર, ને ઘણી જાતના ચારિત્ર ના ભેદ છે ને, એ કોઈ સંયમ ના ભેદ મને નથી. ચારિત્ર ના કોઈ ભેદ નથી, જ્ઞાન ના ભેદ નથી, ચારિત્ર ના ભેદ નથી, અને દર્શન ના ભેદ નથી. જ્ઞાન ના આઠ ભેદ લીધા છે, ત્રણ કુજ્ઞાન અને પાંચ સુજ્ઞાન, એ આઠે ભેદ નથી. શું કે પણ હું આચાર્ય જ નથી ને એમ કે છે. હું આચાર્ય જ નથી એમ કે છે. હું કોઈનો ગુરુ નથી અને મારે કોઈ શિષ્ય નથી. હું કોઈનો ગુરુ નથી અને મારે કોઈ શિષ્ય નથી. આમ છે. આત્મા છું, હું આત્મા છું, બસ મારા ગુરુ શિષ્ય પણ કઈ છે. આ ચતુર્થ ગુણ સ્થાને આવું જ્ઞાન ને ભાન થાય છે. આચાર્ય મારા તો આગળ છે, પણ ચોથા ગુણ સ્થાને કોઈ પણ જીવને આત્મભાન થાય છે ત્યારે એને આવું ભાન થાય છે. દર્શન શું, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન આદિ છે ને, અવધિ દર્શન ને એ પાંચે દર્શન, હા દર્શન ના કોઈ ભેદ જીવને નથી. આમ છે ને, જેટલા પ્રકાર દર્શન ઉપયોગ લેવો, આયા દર્શન ઉપયોગ ના કોઈ ભેદે જીવનું મૂળ સ્વરૂપ નથી. સહજ દર્શન લેવું ત્રિકાળ છે, પણ ઉત્પાદ વ્યય વાળું કોઈ દર્શન એ જીવનું સ્વરૂપ નથી. એમાં આત્મદર્શન આવે કે ના આવે, કેવળ દર્શન આવે કે ના આવે, કે કેવળ દર્શન પણ એમાં આવી જાય. આત્મજ્ઞાન મય કેવળ જ્ઞાન છે, સર્વજ્ઞ પણ કેવું છે, આત્મજ્ઞાન મય છે. નવું થાય છે ને તો જીવ તો નવો ઉત્પન્ન થતો નથી, તો મૂળ સ્વરૂપે જીવ છે એમાં નવું ઉત્પન્ન થાય એવું કેમ હોય, તો એ મૂળ સ્વરૂપ રહેતું નથી એમ કેવું છે. પછી લેશિયા, છ પ્રકારની લેશિયા છે. કૃષ્ણ નીલ ને કાપોત, તેજો પદમ ને શુક્લ, એ જે છ લેશિયા છે એમાંથી કોઈ લેશિયા એ જીવનું સ્વરૂપ નથી. લેશિયા તો કષાય અને યોગ રંજિત પરિણામ છે. મન વચન કાયાના યોગ સાથે જે કષાયની રંજિત પરિણતિ છે એને લેશિયા કહેવામાં આવે છે, અને તરતમ ભેદે એના છ પ્રકાર છે. મૂળ સ્વરૂપમાં એ વાત ક્યાંય છે નહીં. મૂળ સ્વરૂપને જોવા જાવ તો એ નિર્વિકલ્પ છે. આ 14 માંથી એકે ભેદ નથી તો પછી 14 ના પેટા ભેદ તો હોય જ ક્યાંથી એમ કે છે. મૂળ રકમ નથી પછી પેટા રકમ ક્યાંથી હોય, કેમ કે જીવ પોતે નિર્ભેદ સ્વરૂપે છે, કોઈ ભેદ જ નથી ને એમાં જોવામાં આવતો, પછી ક્યાં વાત છે. એ લેશિયા પણ જીવનું સ્વરૂપ નથી, અને ભવ્યત્વ અભવ્યત્વ પણ એ જીવનું સ્વરૂપ નથી. એ તો પારિણામિક ભાવ છે, તો કે અશુદ્ધ પારિણામિક છે, અને એ પર્યાય પ્રધાન પારિણામિક ભાવ છે. દ્રવ્ય પ્રધાન છે દ્રવ્ય ભાવ, પણ પર્યાય પ્રધાન દ્રવ્ય ભાવ છે. એમાં પર્યાયની મુખ્યતાની સૂચના છે, તો કે નહીં એ ભવ્યત્વ અભવ્યત્વ એ જીવનું સ્વરૂપ મૂળ સ્વરૂપ જ નથી. મૂળ સ્વરૂપે કોઈ જીવ અભવ્ય નથી, અને ભવ્યત્વ તો પૂરું થઈ જાય છે. અનાદિથી ભવ્યત્વ હોય એ કેવળ જ્ઞાન થાય ત્યારે પૂરું થઈ જાય, તો જીવ સમાપ્ત થઈ જાય ત્યાં. જીવ તો અનંતકાળ રહે છે, માટે જીવનું નાશ થાય એ જીવનું સ્વરૂપ નહીં, હોય નહીં. પછી સમ્યક્ત્વ, સમ્યક્ત્વ માર્ગના, સમ્યક્ત્વ એ પણ જીવનું સ્વરૂપ નથી, અને મિથ્યાત્વ એ પણ જીવનું સ્વરૂપ નથી એમ છે. એટલા માટે સમ્યક દ્રષ્ટિ જીવને સમ્યક દર્શન થાય ત્યારે સમ્યક્ત્વનું અભિમાન થતું, હું સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ હોય નહીં. શું હું સમ્યક દ્રષ્ટિ એમ લઈએ એ સમ્યક દ્રષ્ટિ હોય નહીં, કેમ કે મૂળ સ્વરૂપ જાણ્યું છે. સમ્યક દર્શનમાં તો મૂળ સ્વરૂપનું ભાન થયું છે, અને એ મૂળ સ્વરૂપના ભાનમાં એમ કહ્યું કે સમ્યક્ત્વ નથી ને મિથ્યાત્વ પણ મૂળ સ્વરૂપમાં નથી. આમ છે, આ શ્રદ્ધા અપેક્ષાએ છે. ઓલું દર્શન એ જ્ઞાન, એ જ્ઞાન અપેક્ષાએ ને દર્શન અપેક્ષાએ, ચૈતન્ય અપેક્ષાએ છે, આ શ્રદ્ધા અપેક્ષાએ છે. સમ્યક્ત્વ છે એ, સમ્યક્ત્વ મિથ્યાત્વ એવો ભેદ કોઈ મૂળ સ્વરૂપમાં છે નહીં. ત્યારે કેવું હશે એમ કે છે. એ સમ્યક્ત્વ માર્ગના પણ જીવનું સ્વરૂપ નથી, કેવો હશે જીવ ત્યારે, નથી નથી કરે છે ત્યાં હશે કેવો.
હે કેવો,
એ વચનો ગોચર છે. કેવો છે એ? વચનો ગોચર છે. આ ને આ ને આ ને આવો ને આવો ને આવો ને એમ કેવું પડે છે. ન ઇતિ ન ઇતિ ન ઇતિ, એટલે આ લોકોએ લીધું છે. વેદો જેને નીતિ નીતિ કહીને ન ઇતિ ની સંધિ નીતિ થાય છે, એવો પરમ બ્રહ્મ પરમાત્મા છે એ લોકો એમ કે છે. હું તો આમાંથી લીધું છે ને, જિનાગમ માંથી બધા ફાટા નીકળ્યા છે, જૈન દર્શન માંથી બધા ફાટા વાંચ્યા છે. થોડી સમજણ ફેર થાય એટલે ગ્રહિત થાય, એને અનુસરવનારા નીકળે એટલે એક નવો સંપ્રદાય, એક નવો સંપ્રદાય, નવા નવા સંપ્રદાય નીકળતા જાય છે. આ બધા અનુભવ કર કે તને આવા કોઈ ભેદ નો તારા સ્વરૂપે અનુભવ ન થાય એમ કેવું છે. એવી વાત છે. પંચાધ્યાય માં બહુ લીધું છે. નહીતી નહીતી નહીતી, એમણે તો નિશ્ચયનો વિષય જ લીધો છે કે જેટલા વ્યવહારથી ભેદો પડે છે એ બધા ભેદોનો નકાર કરે તે નિશ્ચય, વ્યવહારનો નિષેધ કરે તે નિશ્ચય. એમણે નિશ્ચયની પરિભાષા જ એ કરી છે પંચાધ્યાયી કારે તો, કે જે વ્યવહારનો નિષેધ કરે તે નિશ્ચય. જાઓ આમ છે. નાસ્તિ સૂચક ભાષા લીધી, કેમ કે અસ્થિમાંથી તો કાંઈ પણ કહેવા જાય તો ભેદ પડે છે. કોઈ પણ જીવને નામ આપે તો એનો ભેદ પડે જાય છે. જીવ જીવત્વ શક્તિથી જીવ જીવ છે, જીવમાં અનાદિ અનંત જીવત્વ શક્તિ હોવાને લીધે એને જીવ કહીએ તો કે એક ભેદ થયો. સહજ જ્ઞાન સ્વરૂપે હોવાથી એને જ્ઞાન સ્વરૂપી કહીએ તો પણ એક ભેદ થયો. અનંત ગુણોનું એક અભેદ આત્મીય રૂપ કહીએ તો આત્મા એમ કહીએ તો પણ એ પણ એક ભેદ થયો. માટે કોઈ ભેદ નહીં, એટલે તો છું 26 કળશ લેખા પક્ષાંતિ ક્રાંત થવાના અધિકારમાં 26 કળશ એ લખ્યા એમને અમૃતચંદ્રાચાર્ય. સંજ્ઞા, સંજ્ઞા એટલે ઈચ્છા. આહાર ભય મૈથુન અને પરિગ્રહ એવી ચાર અનાદિની જીવને સંજ્ઞા છે. ચાર પ્રકારની ઈચ્છા એને શીખડાવવી પડતી નથી, એ અનાદિથી જીવના વિકારો છે. એ પણ મૂળ સ્વરૂપે એવો જીવ નથી, મૂળ સ્વરૂપે નથી જીવ. અને આહાર જેમના લક્ષણ છે, આહાર કરે તે જીવ. શું આહાર કરે તે જીવ? તો કઈ મૂળ સ્વરૂપમાં નથી, પૂતગળનો આહાર જીવ કરતો નથી એમ કેવું છે. એ જેમના લક્ષણ છે એવા જે માર્ગના સ્થાનો તે જીવને નથી. શું? તે બધા જીવને, બધા એટલે કોઈ જીવ એકે જીવને નથી એમ કે છે. આમાંથી કોઈ એક છે એમ નહી, એ બધા જીવને નથી. ગુરુદેવનું તો બહુ મસ્તીથી આ બધા પ્રવચનો આવેલા છે, માર્ગના સ્થાનના, ગુણ સ્થાનના, જીવ સ્થાનના, નિષેધના પ્રવચનો, બહુ સુંદર પ્રવચનો આવેલા છે. કેમ કે મૂળ સ્વરૂપથી, અનુભૂતિથી ભિન્ન છે એટલે પોતાના મૂળ સ્વરૂપથી એ ભિન્ન છે. એવું મૂળ સ્વરૂપમાં કાંઈ નથી. મૂળ સ્વરૂપ તો એવું એકાકાર, નિર્ભેદ, નિર્વિકલ્પ, અખંડ, એક અભેદરૂપ છે. એમાં કાંઈ અભેદો જોવામાં આવતા, કોઈ પ્રકાર જોવામાં આવતા નથી અથવા અનુભવવામાં આવતા નથી. એ 23મો બોલ છે, 14 માર્ગણાનો છે. પછી સ્થિતિબંધ સ્થાન દે છે. જુદી જુદી પ્રકૃતિઓનું અમુક મુદત સુધી સાથે રહેવું તે જેમનું લક્ષણ છે એવા જે સ્થિતિબંધ સ્થાનો તે બધાય જીવને નથી. કારણ કે તે પુદ્ગળ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. આયુષકર્મની સ્થિતિ, પછી આ સૌથી વધારે સ્થિતિ પડે છે દર્શન મુનિની, મિથ્યાત્મની, મિથ્યાત્મની પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડા કોડી સાગરની છે. 70 કેટલી?
70 કોડા કોડી
સાગર, એટલી બહુ મોટી સ્થિતિ છે.
હા, એટલો
બંધ પડે. કોઈ જીવ જાણે અજાણે દેવ ગુરુ શાસ્ત્ર સદ્ધર્મ સત્પુરુષનો ની વિરાધના કરે, વિરોધ કરે, ત્યારે આવા નિકાચિત પરિણામ, નિદ્ધત પરિણામોથી એવું બંધ પડી જાય છે. માટે ધર્મના ક્ષેત્રમાં બહુ જ સંભાળીને ચાલવું, બહુ ડરીને ચાલવું, બહુ ભયભીત થઈને ચાલવું. ખબર ન પડે જીવને ક્યારે શું કરી બેસે, કરવું કરાવવું ને અનુમોદવું, અનુમોદાય નહીં. એટલે 70 કોડા કોડીનો, જો કે કોઈ જીવ એટલી સ્થિતિ એ મિથ્યાત્મમાં એ પહેલાં તો એમાં ફેરફાર થાય છે, એમાં ભાગમાં સ્થિતિ બંધમાં ફેરફાર થઈ જાય છે, પણ આટલો મોટો જબરજસ્ત બંધ પડે છે. તો એ કોઈ પણ કર્મની પ્રકૃતિનો બંધ પડે અને એ બંધ પડ્યા પછી એનો ઉદય આવે, એવી જે વચગાળાની જે કાળની મર્યાદા, એને કાળની સ્થિતિ કહે છે, એને સ્થિતિ બંધ કહેવામાં આવ્યો છે. આઠે કર્મને સ્થિતિ પડે છે, જ્યારે બંધાય છે ત્યારે સાથે સાથે એની મુદત નક્કી થાય છે કે આ બંધાણો હવે ક્યારે છૂટશે, કઈ મુદતે છૂટશે, એવું એ કર્મના પરમાણુની અંદર યોગ્યતાની સ્થિતિ હોય છે સાથે રહેવાની, એને સ્થિતિબંધ કહેવામાં આવે છે. હા, તો એ તો છૂટવાનો વારો જ ન આવે ને, નથી છૂટતો, અનંતકાળ નથી છૂટતો, એનું શું કારણ કે એની સ્થિતિ પૂરી થાય એ પહેલા બીજો સ્થિતિ બંધ બાંધી લે છે, એટલે ધારાવાહિક બંધ ચાલે જ છે, ઉદય ચાલ્યા જ કરે છે. એનું કારણ કે નવા નવા સ્થિતિ બંધ પડતા જ જાય છે. મિથ્યાત્મનો ઉદય આવે વળી મિથ્યા ભાવ કરે, મિથ્યાત્મનો ઉદય આવે વળી મિથ્યા ભાવ કરે, નવા 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 બંધ પડતા જ જાય. શું હેજી કેવી પરિસ્થિતિ છે, કેટલી મોટી સિદ્ધિ સ્થિતિ પડી ગઈ હતી 33 સાગર ની, હાથમી નારકી ને. મહા મુનિરાજ હતા, નિર્ગ્રંથ મુનિરાજ હતા, વિતરાગી મુનિ હતા. એના પ્રત્યે દ્વેષ આવી ગયો, ક્યાં ધ્યાન કરે છે નહીં, તો ધ્યાનનો ઢોંગ કરે છે, તપ નથી કરતા, તા તો બધો ઢોંગ કરે છે. હમણાં ખબર પડશે, લાવને સર્પ નાખો એના ઉપર. પછી સમ્યક દર્શન થયું તો એ સ્થિતિ ઘટીને આવી ગયા અહીંયા સુધી પહેલી નારકીએ, પણ ગતિ ફરી નહીં. નહીંતર એ આવતી 24 આદિનાથ ભગવાન છે. કેવા છે? પ્રથમ તીર્થંકર છે. 84,000 વર્ષ પછી પહેલા તીર્થંકર થશે. પણ કર્મનો કાયદો કોઈને છોડતો નથી, ગમે તે જીવ અપરાધ કરે, એ અપરાધનો કાયદો અપરાધ જ છે, એમાં કોઈને માટે જુદી વાત છે એવું છે. તીર્થંકર દેવ હોય તો પણ ન ચાલે, બીજી બીજાની ક્યાં વાત કરવી, સાધારણ પ્રાણીની શું વાત કરવી. માટે વિતરાગી શાસનમાં ધંધા ધાપામાં કારખાનામાં ગમે એટલા પાપના તોફાન કરે જીવ, ધર્મના ક્ષેત્રમાં તોફાન કરવા નહીં, એ પાપ મોંઘો પડી જશે, બહુ ભયંકર છે. એ તો એનો વિચાર પણ ધ્રુજાવી દે એવો છે, એવી વાત છે. હાજી હા, એવું વાત છે, સાંભળવા મળ્યું છે તો એનો એનો સદુપયોગ કરી લેવો જોઈએ. બાકી તો સાંભળવા પણ મળતું નથી, એટલાય પુણ્ય હોતા નથી કે આ વાત સાંભળવા મળે, એટલા પુણ્ય નથી. શું કહે છે કે જુદી જુદી કર્મ પ્રકૃતિઓનું અમુક મુદત સુધી સાથે રહેવું બંધાય, ત્યારે એની મુદત પડે ઉદય આવવા સુધીની, એવું જેમનું લક્ષણ એટલે સ્વરૂપ છે, એવા જે સ્થિતિબંધના સ્થાનો એના અનેક ભેદ છે, એક સમયથી માંડીને 70 કોડા કોડી સુધીના ભેદ છે એના. શું એક સમય ઓછામાં ઓછો બંધ કેટલો? એક સમયનો, જે 13મા ગુણ સ્થાને હોય છે, એક સમયનો ઉદય, એ જ સમયે બંધ, એ જ સમયે નિર્જરા, એક સમયમાં ત્રણે પતી જાય નવા કર્મ. એ એક સમયની સ્થિતિથી માંડીને મિથ્યાત્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડા કોડીની છે, બીજી કર્મની પ્રકૃતિની એટલી કોઈ સ્થિતિ નથી. જેટલી મિથ્યાત બને છે, કેમ કે એમાં ચીકણાશ વધારે હોય છે, ચીકાશ વધારે હોય છે. જેટલી ચીકાશ વધારે એટલી સ્થિતિ પણ લાંબી પડે, એટલો સ્થિતિ નો અનુભાગ એ રસ ઉપર આધારિત છે. હા, મિથ્યાત્મના પરિણામ એ સૌથી વધારે મલિન પરિણામ છે. અને તેથી સૌથી પ્રથમ જીનમાર્ગ ને વિશે પ્રથમ જ મિથ્યાત્મને છોડાવવામાં આવ્યું છે. પ્રથમ અવિરતીને નથી છોડાવતા, પ્રથમ મિથ્યાત્મને છોડાવે છે. અવિરતી ભલે રહી જાય ચોથા ગુણ સ્થાને, પણ મિથ્યાત છૂટી જવું જોઈએ. પછી માર્ગે ચડશે, પછી દેશવિરતીમાં આવશે, પછી સર્વવિરતીમાં આવશે, પણ પહેલું મિથ્યાત છૂટવું જોઈએ. એટલે એ ટોડરમલજીએ લખ્યું છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં કે જે ઉપદેશકો પ્રથમ મિથ્યાત્વ છોડાવતા નથી અને પ્રથમ ત્યાગ કરાવે છે તે ક્રમભંગ ઉપદેશને આપનારા ઉપદેશકો છે. શું કહ્યું? એ ક્રમભંગ ઉપદેશ આપે છે. પહેલા ત્યાગ કરો તમે, પહેલા દીક્ષા લઈ લો, પહેલા તમે ફલાણું છોડો, પહેલા વ્રત લઈ લો, પહેલા પચખાણ લો, એની પહેલા મિથ્યાત છોડાવો, પહેલા મિથ્યાત છોડાવવો જોઈએ. ઉપદેશનો ક્રમ પણ એવો હોવો જોઈએ. એટલે એમણે અને અને જેને માર્ગે ચડવું છે એના માટે પણ એમ લખ્યું છે કે જૈન દર્શનમાં તો એવી આમનાય છે. આમનાય એટલે શું? કે આજ્ઞા ને મર્યાદા, આજ્ઞા વિષયક મર્યાદા એવી છે એમ. આમનાયનો અર્થ એ થાય છે આજ્ઞા વિષયક મર્યાદા, એવી મર્યાદા છે, એવી જીનેશ્વરની આજ્ઞા છે કે પ્રથમ તો જીવ તત્વજ્ઞાન દ્વારા વસ્તુનું સ્વરૂપ સમજે. તત્વજ્ઞાન દ્વારા પેલા વસ્તુનું સ્વરૂપ સમજે. આ ધંધો કરે તો પેલા આખું સમજે છે કે સમજ્યા વગર શરૂ કરી દે છે? હે, વેપાર ધંધામાં લાભ નુકસાન છે તો સમજ્યા વગર કરે કોઈ? ન કરે. આ તો બહુ મોટો વેપાર છે પરિણામોનો. તો પેલા વસ્તુનું સ્વરૂપ સમજે, તત્વજ્ઞાની થાય, સમ્યક દ્રષ્ટિ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે, પછી પોતાના પરિણામની શક્તિ તપાસીને જોઈને શક્તિ અનુસાર વ્રતાદિને પચકાણને ગ્રહણ પ્રતિજ્ઞા કરે. પણ પ્રતિજ્ઞા લીધા પછી પ્રતિજ્ઞા ભંગ કરે નહીં, કેમ કે પ્રતિજ્ઞા ન લેવા કરતા પ્રતિજ્ઞા લઈને ભંગ કરવાનો પાપ મોટું છે. એ એવી વાત લખી છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં. એટલે ઉપદેશકને પણ એ લાગુ પડે છે અને ઉપદેશ ગ્રહણ કરનારને પણ એ લાગુ પડે છે, બેયને લાગુ પડે છે. પ્રતિજ્ઞા પાંચમા ગુણસ્થાન થી શરૂ થાય, ચોથે ન હોય. ચોથું અવિરતીનું છે, પાંચમું દેશવિરતીનું છે. એટલે વ્રત પાંચમે થી શરૂ થાય. પછી કષાયના વિપાકનું અતિશયપણું જેમનું લક્ષણ છે એવા જે સંકલેશ સ્થાનો તે બધા જીવને નથી, કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. કષાયના વિપાકનું અતિશયપણું, ઘણો કષાય ઉદયમાન થાય, વિપાક આવે એટલે પાકે, ઘણો કષાય જીવના પરિણામમાં થાય એવું જેનું સ્વરૂપ છે એને સંકલેશ સ્થાન કહેવામાં આવે છે. અને તેના અસંખ્ય ભેદ છે. પાપ સ્થાન કહો કે સંકલેશ સ્થાન કહો, બંને એક છે અને એ પાપના અસંખ્ય ભેદ છે. પુણ્યના ભેદ અસંખ્ય જુદા પાછા. આ તો પાપના જ અસંખ્ય ભેદ છે અને એને ભોગવવાના સ્થાનકો પણ 14 બ્રહ્માંડમાં અસંખ્ય પ્રકારના છે. એ કષાયના વિપાક સંકલેશ સ્થાન છે, અથવા જીવ ત્યાં ક્લેશ પામે છે. શું સંકલેશ નામ કેમ પાડ્યું છે એનું? કે જ્યારે જ્યારે જીવને પાપ ભાવ થાય છે ત્યારે જીવને વધારે દુઃખ થાય છે, ક્લેશ વધારે થાય છે. પાપના પરિણામમાં જીવને ક્લેશ વધારે થાય, અથવા જ્યારે જ્યારે જીવને ક્લેશનો અનુભવ થાય ત્યારે એને એમ વિચારવા યોગ્ય છે કે આ પાપના પરિણામ છે. એ પણ જીવના મૂળ સ્વરૂપમાં નથી. મૂળ સ્વરૂપે જીવ એવો સંકલેશ ભાવ સ્વરૂપ જીવ નથી. મૂળમાં સંકલેશ ભાવ સ્વરૂપ જીવ નથી, એના અભાવ સ્વરૂપે છે. એની મૂળ જાત ઓળખાવે છે. શું મૂળ જાત ઓળખે? તો મૂળ જાતમાં જીવ નિર્દોષ સ્વરૂપે હોવાથી એને નિર્દોષતાની પ્રાપ્તિ અવસ્થામાં પણ થાય. જેમ કોઈ માણસ દારૂની લતે ચડી ગયો હોય, કુસંગે ચડી ગયો હોય, તો એને શું કહે, આમ છોડ્યું ન છૂટે, ભાઈ તમારી ખાનદાની તો જુઓ, તમારા પૂર્વજો કેવા હતા, એની ખાનદાનીની ઇજ્જત કેટલી હતી, એનું જો એ ભાન કરે તો ક્ષણ માત્ર માં છૂટી જાય, નહીં મારાથી ન થાય આવે, એમ એવું છે, અમારા પૂર્વજો આવા હતા એમ અહીંયા ઓળખાવે છે કે તમારા પૂર્વજો જિનેશ્વર જિનેન્દ્રો હતા અને તમારું મૂળ સ્વરૂપ પણ જીન સોહી એ આત્મા, આત્મા જીન સ્વરૂપ છે, જીન પદે નિજ પદે એકતા ભેદભાવ ને કાય, આ એ લક્ષ થવા માટે આ શાસ્ત્ર છે, લક્ષ થવા ને તેનો કયા શાસ્ત્ર બતાવે, એ અંતિમ પદ માં એ બધી વાતો આવે છે, અંતિમ પદ માં નિચ્છે છે જે જોગી જન એમાં એ બધા પદ લીધા છે, કષાય ના વિપાક નું મંદ પણ તીવ્ર પણ લીધું હતું, તીવ્ર કષાય તે પાપ અને મંદ કષાય તે પુણ્ય, એને વિશુદ્ધિ સ્થાન કહે છે, કષાય ના વિપાક નું મંદ પણ જેમનું લક્ષણ છે એવા જે વિશુદ્ધિ સ્થાનો તે બધા જીવને નથી, રાજકોટમાં થોડી સ્પષ્ટતા થઈ, મંદ કષાય અને મંદ કષાય માં કષાય રસ ની મંદતા બે જુદી જુદી વાત છે, એ લોકોને ખબર ખ્યાલ નથી, અભ્યાસી તો ઘણા છે, અમુક અમુક ભાઈ ત્યાં વાંચનકાર છે તો બહુ અભ્યાસ માણસ છે, આ વાત જરાક નવી સમજ સમજમાં આવી છે કે હું ઘણી દલીલો કરી, કેમ કે વાંચ્યું હોય ઘણું, એ અનુસાર કઈક વિચારીને નિર્ણય પણ કર્યો હોય, ચર્ચામાં ઘણી દલીલો આવી, ઘણા દાખલા છે પછી સમજાયું, પણ એવું છે અહીંયા એ વાત નથી લીધી, અહીંયા તો એ અનુભાગમાં જાય છે, પણ આ તો કષાયનું મંદપણું એને વિશુદ્ધિ સ્થાન એટલા માટે કહ્યું કે અહીંયા રસ મંદ હોય તો એને વિશુદ્ધિ લેવામાં આવે છે, શું પ્રશ્ન એ હતો કે કષાય મંદ થાય ત્યારે રસ કેમ કેવી રીતે મંદ ન થાય, અને કષાય તીવ્ર થાય ત્યારે રસ કેવી રીતે તીવ્ર ન થાય, તો થઈ જ જાય કે જ્યારે કષાય મંદ થાય ત્યારે કષાય રસ સહેજે મંદ થાય છે કે, અને જ્યારે કષાય તીવ્ર થાય ત્યારે કષાય રસ પણ તીવ્ર થઈ જાય છે, હવે બીજા જે ભેદ છે કે કષાય મંદ થાય ત્યારે રસ તીવ્ર હોય ને કષાય તીવ્ર હોય ત્યારે રસ મંદ હોય, એ તો કઈ મેળ ખાતો નથી કે, એ વિરુદ્ધ લાગે છે કે, મૂળ સવાલ એ હતો, શું એવું નથી, સમ્યક દ્રષ્ટિ હોય છે અથવા મુમુક્ષુની યોગ્યતા બહુ સારી હોય તો એને કષાય ક્યારેક તીવ્ર થાય તો પણ રસ તીવ્ર થતો નથી, કેમ કે એનું જ્ઞાન છે એ રસને રોકી લે છે, એનું જે જ્ઞાન છે એ કષાય રસને રોકી લે છે, એટલે અજ્ઞાની જીવોને કષાય મંદ થાય તો પણ કષાય રસ અંદર તીવ્ર ભર્યો ભરેલા અગ્નિની જેમ રહી લ્યો રહી જાય છે, એનો દ્રષ્ટાંત આપ્યો કે ઘણા જીવો ધર્મના ક્ષેત્રમાં કષાય મંદતાને કારણે વ્રત વ્રતાદિ પચકાણ બહુ લે છે, લગભગ એમ સમજો કે એકાસણા ઉપવાસ બેસણા આંબી લોળી આ બધું ખૂબ કરે છે, અને પ્રકૃતિમાં જુઓ તો ક્યાંય ફેર પડે નહીં, એવી એવી લોભની પ્રકૃતિ હોય તો એવા ને એવા લોભી રહીએ, ક્રોધની પ્રકૃતિ હોય તો એવા ને એવા ક્રોધી રહીએ, ઉલટાની ઉંમર વધી ગઈ હોય તો વધી જાય પાછું, શું ક્રિયાકાંડ વધે ને સાથે સાથે પ્રકૃતિનો દોષ પણ વધી જાય, કેમ એમ થયું કે ત્યાં કષાય રસ મંદ નહોતો પડ્યો, કષાય મંદ પડ્યો તો ટેમ્પરરી પણ કષાય રસ મંદ પડ્યો નહોતો, એ કષાય શક્તિ છે, રસ મંદ પડે એમાં એની શક્તિ તૂટે છે, રસમાં શક્તિ રહેલી છે, એટલે કષાય અને કષાય શક્તિ આમાં એ બહુ લીધું છે, ધવળમાં બહુ વિષય ખોલ્યો છે, વીરચંદ સ્વામી અમારા પાસે આ ચર્ચા કરતા, વિમલચંદી બહુ ચર્ચા કરતા, ઠીક એ કષાય શક્તિ કહેતા, ત્યાં કષાય શક્તિ કહ્યું છે, ધવળમાં એને વીરસેન સ્વામીએ કષાય શક્તિ કીધી છે, કષાય અને કષાય શક્તિ, કષાયની શક્તિ એ કષાય રસ છે,
ભવિષ્ય માટે વર્તમાનમાં જે કષાય દેખાય છે
દરેક પરિણામ માં, પ્રત્યેક પરિણામ માં તે પરિણામ નો રસ તીવ્ર મંદ હોય છે, સાથે સાથે જ પ્રગટપણે ઉદયમાં સાથે સાથે જ હોય છે, એ રસ છે. અને એને લઈને સ્થિતિ અનુભાગ કર્મની પ્રકૃતિમાં પડે છે, જે ભવિષ્યમાં ઉદયમાં આવે છે, એમ છે. કર્મની પ્રકૃતિનો ઉદય છે એ ભવિષ્યમાં આવે છે, અને એ જ વખતે જે રસ છે એ તો વર્તમાને એને અનુભવમાં આવે છે. પણ અવલોકન હોય તો સમજી શકે રસને, કેમ કે એ ફેક્ટર જરા સૂક્ષ્મ છે. કષાયના પરિણામ સ્થૂળ છે અને એની અંદર રસ કેટલો છે એ વિષય થોડો સૂક્ષ્મ છે. એટલે એનું જેનું બારીક અવલોકન હોય, માઇનટ ઓબ્ઝર્વેશન, એને સમજાય છે કે મારો રસ તીવ્ર છે કે મંદ છે. રસ ઉપર બંધન નો આધાર છે, એ જ મુખ્ય બંધ છે, એને જ બંધ તત્વ કહ્યું છે. ખરેખર તો સમયસાર ની અંદર બંધ અધિકાર આવશે, એનો પહેલો પહેલો શ્લોક જ એ છે. રાગોદગાર મહારસેન, શું કહ્યું
ત્યાં?
મહારસ છે, રાગ નો મહારસ છે, એ બંધ તત્વ છે. પહેલો શબ્દ એ લીધો છે અમરચંદ્રાચાર્ય, 368 પાનું 163 નંબર નો કલશ છે. કે રાગોદગાર મહારસેન સકલમ કૃત્વા પ્રમતમ જગત, આખા જગત ને ગાંડું પાગલ બનાવ્યું છે. કોને? રાગ ના મહારસે પાગલ બનાવ્યું છે. આ બંધ તત્વ બતાવ્યું છે ને, તો ભાવ બંધ નું તત્વ શું કે? રાગ. તો કે રાગ નહીં, રાગ નો રસ તત્વ છે, એમ કે છે. એને જ બંધ તત્વ કહ્યું છે, રાગ ને બંધ તત્વ. એટલે ચીકણાઈ ને બંધ કે છે, રસ છે એમાં ચિકાશ છે. મિથ્યાત્વ સહિત ના રાગ માં ચિકાશ બહુ હોય છે. પછી શુભ હોય તોય ચિકાશ હોય, ને અશુભ હોય તોય મિથ્યાત્વ સહિત નો રાગ હોય એમાં ચિકાશ હોય છે. અને એને જ ભગવાને બંધ તત્વ કહ્યું છે. હા, રસ જે પડે છે એ સરખું બાંધે છે જીવને, એ સરખો બાંધે છે. સરખાઈ નો બાંધે કોણ? કે રસ બાંધે છે, એમ કેવું છે. કેમ કે એ બંધ તત્વ છે, એ આધાર આપ્યો. કીધું જુઓ, અમૃતચંદ્રાચાર્ય રાગોદગાર મહારસે ને લીધો છે, રાગ કેટલો નથી લીધો. અને રસના ઘણા દાખલા છે. શું? એક માણસને ક્રોધ આવે છે, એ ક્રોધ કોઈને જલ્દી છૂટી જાય છે. તીવ્ર ક્રોધ હોય, ઘણા એવા ભોળા માણસ હોય ને, ગુસ્સે એકદમ થઈ જાય, પણ એક મિનિટ પછી એને કાંઈ ન હોય મનમાં, તરત માફી માગી લે પાછો. અને કોઈ અંદર ધુમા ફુવા થતો હોય, બહાર કાંઈ ખબર ન પડે, પણ એને કલાકો ને દિવસો સુધી ચીકણા પરિણામ એ ક્રોધના હેલાજ કરે, દ્વેષના હેલાજ કરે. હા, તો એ શું બતાવે છે? એનો રસ બતાવે છે. ખડનો ભડકો દેખાય મોટો, પણ એમાં રસ અગ્નિનો હતો નથી. અને ખેરના અંગારા ભલે એના ભડકા એવા મોટા ન દેખાય, પણ જલ્દી ઉલવાય નહીં, એવું છે. બે અગ્નિ જ કહેવાય. ચીકણા પરિણામની લાળ લંબાય છે, લુખા પરિણામની લાળ લંબાતી નથી, ડિસ્કનેક્ટ થઈ જાય છે. લાળ લંબાવી નહીં, કોઈ કોઈમાં રસ, તીવ્ર રસ લેવો નહીં. એટલે તો પછી કૃપાળુદેવના વચનનું આ એમને તો શિખામણ આપી છે કે મુમુક્ષુએ કોઈ પણ ઉદયના પ્રસંગમાં મંદ રસે પ્રવેશ કરવો, તીવ્ર રસે પ્રવેશ પણ કરવો. એટલે પ્રવેશ કાળે જાગૃત થઈ જવું, આત્મ જાગૃતિમાં રહેવું, અને મંદ રસે પ્રવેશ કરવો.
સુધી રાખ્યો.